તારીખ 25/3/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 525 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 635
પત્ર 525 આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે એવું બોધબીજ આત્માને વિશે પરિણમિત થવાથી અન્ય ભાવને વિશે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્ય ભાવથી સર્વથા મુક્તપણું કરે છે. ભેદ જ્ઞાનના પ્રયોગનો વિષય લીધો છે કે આ આત્મભાવ છે એ જ્ઞાન ભાવ છે અને જ્ઞાન ભાવ છે તે આત્મભાવ છે. જ્ઞાનના અનુભવમાં પોતાની હયાતીનો પોતાના અસ્તિત્વનો અનુભવ થવો તે આત્મભાવે આત્મભાવનો અનુભવ છે. તે આત્મભાવે આત્મભાવનો અનુભવ છે. જ્ઞાન ભાવ સમજાવવા માટે કહે આ આત્મભાવ છે તે જ્ઞાન ભાવ છે એ સમજાવવાની વાત છે. પણ જ્ઞાન ભાવ આત્મભાવે અનુભવમાં આવે ત્યારે બાકીનો જે વિભાવ છે રાગાદી એ અન્ય ભાવે અનુભવમાં આવે છે. એમ સ્વપર ભાવોનું ભેદ વિજ્ઞાન થાય છે અનુભવ ગોચરપણે. એ પ્રકારે આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે એવું બોધબીજ એ જ્ઞાનનું બીજ અહીંથી શરૂ થાય છે. આત્મજ્ઞાનનું બીજ છે એ આ જગ્યાએ પડ્યું છે. આત્માને વિશે પરિણમિત થવાથી એટલે તે પ્રકારના પ્રયોગની યોગ્યતામાં કોઈ જીવ આવે ત્યારે અન્ય ભાવને વિશે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે. ત્યારે જે વિભાવ ભાવ છે એની ઉપેક્ષા થાય છે. એટલે જે અત્યાર સુધી રાગ ભાવનો અપેક્ષા પણ હતો એ છૂટે છે. ઉદાસીનતા થાય છે એટલે ગૌણતા થાય છે. ઉદાસીનતા થાય છે એટલે એનો નિષેધ આવે છે. એ બધો પ્રકાર એમાં આવે છે. અને તે ઉદાસીનતા વધીને અનુક્રમે અન્ય ભાવથી સર્વથા મુક્તપણું કરે છે એટલે તદ્દન ભિન્ન પડી જવાય છે. જ્ઞાન દશામાં આવીને એકદમ ભિન્ન પડી જવાય છે. નિજ પરભાવ જેણે જાણ્યો છે એટલે નિજ ભાવ અને પરભાવ જેણે જાણ્યો છે એવા જે જ્ઞાની પુરુષ એ જ્ઞાની પુરુષને ત્યાર પછી પરભાવના કાર્યનો જે કાંઈ પ્રસંગ રહે છે ઉદયપણે તે પ્રસંગમાં પ્રવર્તતા પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે. જ્ઞાનીના પરિણમનનું આ સ્પષ્ટ ચિત્ર છે, ક્લિયર પિક્ચર, કે નિજ પરભાવ જેણે ભિન્ન ભિન્ન જાણ્યા છે, નિજ ભાવ અને પરભાવ જેણે ભિન્ન ભિન્ન જાણ્યા છે અથવા અનુભવી રહ્યા છે એવા જ્ઞાની પુરુષને ત્યાર પછી એટલે એવી દશા આવ્યા પછી પણ પરભાવના કાર્યનો પ્રસંગ રહે છે એને પણ ઉદયપણે પર પદાર્થ પ્રત્યેના પરિણામો ઉત્પન્ન થાય એવો ઉદય પ્રસંગ રહે છે અને તે પ્રસંગમાં તે પ્રવર્તે છે. તે પ્રસંગમાં પ્રવર્તા પ્રવર્તા પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે. એ વખતે પણ એમનું વિજ્ઞાન ચાલુ હોવાથી બહારથી લોકો એમ જુએ છે કે જ્ઞાની આ ઉદયમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે, જ્યારે ખરેખર જ્ઞાને એ વખતે છૂટવાનો પ્રોસેસમાં ચાલુ પરિણમન કરી રહ્યા છે, એ છૂટ્યા કરે છે. જ્ઞાની તે ઉદય પ્રસંગમાં છૂટતા જાય છે. હવે જુઓ કે જે મુમુક્ષુની ભૂમિકામાં છૂટી જ જવું છે, હવે કોઈ પણ ભોગે છૂટી જ જવું છે, એવો જે વેદનાપૂર્વક નિર્ધાર આવ્યો હતો એનું અહીંયા પરિણમન ચાલુ થયું છે. જ્ઞાન દશામાં એનું પરિણમન ચાલે છે. ત્યાં એવું જોરથી આવતું હતું અને અહીંયા તો હવે પરભાવની પ્રવૃત્તિમાં પ્રવર્તા પ્રવર્તા જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે, એ છૂટતા જાય છે, પ્રત્યક્ષપણે એ છૂટતા જાય છે. મુક્તિ માર્ગે એમના પ્રયાણ ચાલુ થયા છે અને એ પ્રયાણમાં એ પોતે પ્રયાણ કરી જ રહ્યા છે. ઉદય છે એ એમને છૂટવાનું બહાનું છે અથવા છૂટવાનું નિમિત્ત છે. છૂટ્યા જ કરે છે, પરભાવની પ્રવૃત્તિ કરતા કરતા એ છૂટ્યા જ કરે છે. સ્પષ્ટ કીધું લખે છે કે છૂટ્યા જ કરે છે, પોતાના અનુભવથી લખે છે. પછી ચાહે શાસ્ત્ર રચના કરે ત્યારે પણ છૂટ્યા કરે છે. નાની કોઈ શાસ્ત્ર પણ લખે અને દુકાને જાય ત્યારે પણ એ છૂટ્યા જ કરે છે. એક શુભયોગની પ્રવૃત્તિ છે, એક અશુભયોગની પ્રવૃત્તિ છે, પણ બે વખતે છૂટ્યા જ કરે છે. પણ તેમાં હિત બુદ્ધિ થઈ પ્રતિબંધ થતો નથી. એ પ્રવૃત્તિ કરતા મને લાભ થશે એવો અભિપ્રાય નાનીને બિલકુલ હોતો નથી, એક ટકો પણ હોતો નથી અભિપ્રાયનો. પણ તેમાં હિત બુદ્ધિ થઈ પ્રતિબંધ થતો નથી, આ કાર્ય કરીશ તો મને લાભ થશે એ અભિપ્રાય ખલાસ થયો. એ તો ત્યાં કામે લાગેલા છે, એ જે પ્રવૃત્તિ કરે છે ત્યારે હિત બુદ્ધિ તો નથી કરતા, એમાં તો સ્પષ્ટ અભિપ્રાય છે કે જેટલા પરિણામ બહાર જાય છે એટલું નુકસાન છે, લાભનો તો પ્રશ્ન જ નથી. પણ મારો અત્યારે પ્રયત્ન બરાબર ચાલે છે, એના ઉપર પોતે પ્રયત્નશીલપણે કામ કર્યા કરે છે. કૃપાળુદેવના પરિણમને વિઝ્યુઅલાઇઝ જો કરીએ તો એવું છે, 27મું વર્ષ છે એને આ પત્ર લખે છે ત્યાં, 25, 26, 27, 28, 3-4 વર્ષો માં ખૂબ ધંધાકીય પ્રવૃત્તિ ખૂબ થઈ છે, ખૂબ રહી છે. બળવાન ઉદય હોવાથી ધંધાકીય પ્રવૃત્તિ ખૂબ રહી છે. એટલું જ નહીં, એ પ્રવૃત્તિ દરમિયાન એમણે પુરુષાર્થ પણ ખૂબ કર્યો છે, ખૂબ ચાલ્યો છે, એમણે કર્યો છે એટલે સહેલે ચાલ્યો છે. એક બાજુ કામનો ભીડો રહ્યો છે, કામની ભીડ જેને આપણે કહીએ, એક કામ પતાવે નહીં ત્યાં ત્રણ કામ પાછા લાઈનમાં ઉભા હોય ક્યુમાં, એ ત્રણ પૂરા ન થાય ત્યાં બીજા પાછા જ કામ અમે ક્યુમાં આવી ગયા હોય. જો ધંધાર્થી એને ધનાર્થી માણસ હોય, ધનાર્થી ધંધાર્થી હોય તો એનો ઉપયોગ જ નવરો ન થાય. પણ કૃપાળુદેવના અંતર પરિણમને આપણે જોઈ શકતા હોઈએ તો એમનું પિક્ચર એવું વિઝ્યુઅલાઇઝ થાય છે એક બાજુ કામના ભીડામાં છે તો બીજી બાજુ એમનો પુરુષાર્થ પણ એવો જ ચાલે છે, એવો જ જોરદાર ચાલે છે, સહેજે સહેજે એવો જોરદાર ચાલે છે. જેમ કોઈ ભીડમાં બાળક પોતાની માતાનો હાડલો વધારે મુઠ્ઠી મજબૂત કરીને પકડે, એટલે એ અંતર્બાહ્ય પ્રવૃત્તિ એકદમ સતત કાર્યશીલતા વાળી રહી. બહારમાં પણ કામ ઘણું અને અંદરમાં પણ કામ ઘણું. પરિણામે શું થયું છે કે મુમુક્ષુઓને સમય નથી આપી શક્યા અને ક્યારેક પત્રનો જવાબ પણ ના આપે, ક્યારેક બહુ મોડો જવાબ આપે. અને છેવટે એમ લખે કે લખી શકું એવી મારી પરિણમનની સ્થિતિ નથી. એકવાર સુભાગભાઈને એમ લખે છે કે તમને હમણાં કંઈ કાગળોનો જવાબ નથી લખાણો, તો તમે મને ક્ષમા કરજો. અને ક્ષમા કરવાનું કારણ જ્યારે તમને જણાશે કે કયા કારણથી મેં તમને પત્ર જવાબ નથી લખ્યો, ત્યારે તો તમે મને જરૂર ક્ષમા કરશો જ તે. એ કારણ જ્યારે તમે જાણશો ત્યારે તો તમે મને જરૂર ક્ષમા કરશો. પણ તમને જે અસંતોષ વર્તે છે, એ અસંતોષ ને કારણે ક્ષમા માગવાનું મન થાય છે તો ક્ષમા માગી લઉં છું. પણ કોઈ પારમાર્થિક કારણ છે એટલે નથી લખાતું તો નથી લખાતું. જબરજસ્તી મારા આત્મા ઉપર બળાત્કાર કેટલો કરવો એવા એવી ટોનમાં એ ક્ષમા માગી લઈએ છીએ. એટલે એનો અર્થ શું છે કે એક બાજુ બહારમાં પ્રવૃત્તિનો જોર છે, બીજી બાજુ એની સામે પુરુષાર્થનો જોર છે, અને આ બે વચ્ચે ત્રીજું કામ થઈ વસ્તુ નથી. આ બે પ્રકારને લઈને ત્રીજું કામ હાથમાં લઈ શકતા નથી. એટલા માટે નિવૃત્તિમાં વચ્ચે પોણા બે વર્ષ નથી ગયા, 26મા વર્ષમાં લખે છે કે ગઈ સાલના માગસર મહિનાથી નિવૃત્તિમાં આવી શકાનો નથી. લખે છે બીજા વર્ષમાં અશ્રણ શ્રાવણ મહિને ભાદરવા મહિને પોણા બે વર્ષ સુધી હું બી છોડી શક્યા નથી. હવે અહીંયા શું કહે છે કે પોતે છૂટા કરે છે, એમાં શું કરે છે, છૂટા જ કરે છે, પણ તેમાં હિત બુદ્ધિ થઈને પ્રતિબંધ થતો નથી. કે ભાઈ ઘણો ધંધો ચાલ્યો, ઘણો વેપાર ચાલ્યો, એમાં ઘણી કમાણી થઈ, હવે કુટુંબ પરિવારને વાંધો નહીં આવે, મારે પણ વાંધો નહીં આવે, ભવિષ્યનો એક ક્ષણનો પણ વિકલ્પ આવતો નથી. તો લાંબી વાત થઈ ગઈ, પણ એક ક્ષણની ભવિષ્યનો પણ એમને વિકલ્પ આવતો નથી. હવે કહે છે કે પ્રતિબંધ થતો નથી એ વાત એકાંત નથી, કેમ કે જ્ઞાનનું વિશેષ બળવાન પણ જ્યાં હોય ને ત્યાં પ્રભાવને વિશેષ પરિચય તે પ્રતિબંધરૂપ થઈ આવવો પણ સંભવે છે. અને એટલા માટે પણ જ્ઞાની પુરુષને પણ શ્રીજીને નિજ જ્ઞાનના પરિચય અથવા પુરુષાર્થને વખાણ્યો છે તેને પણ પ્રમાદ કર્તવ્ય નથી અથવા પરભાવનો પરિચય કરવા યોગ્ય નથી, કેમ કે કોઈ અંશે પણ આત્મધારાને તે પ્રતિબંધરૂપ કહેવા યોગ્ય છે. કેવું ઝીણું કાયતું છે, આ પોતાની દશાની વાત કરે છે. એટલી વાત પણ ચોક્કસ છે કે એ છૂટા કરે છે, પણ એવો એકાંત લેતા નથી, એવો એકાંત લેતા નથી. એટલે પ્રતિબંધ નથી એમ, એકાંત નથી એમ કહી દીધું. કેમ કે જ્ઞાનનું વિશેષ બળવાન પણ જ્યાં હોય નહીં શું ત્યાં પરભાવનો વિશેષ પરિચય તે પ્રતિબંધરૂપ થઈ આવવો પણ સંભવે છે. શું એટલે બળવાન સાધનાની જે બળવાન પરિસ્થિતિ છે એવી એવી બળવાન ન હોય અને પર પ્રવૃત્તિ વિશેષપણે જો રહે તો એનો પ્રતિબંધ થવાનો સંભવ ખરો. એટલે પોતે રિસ્ક પોઈન્ટને બરાબર ખ્યાલમાં રાખીને ચાલે છે. જ્યારે પ્રભાવની પ્રવૃત્તિમાં ઊભા છે અને પ્રભાવની પ્રવૃત્તિ ચાલે છે તો રિસ્ક પોઈન્ટનો એમને ખ્યાલ છે કે જ્યાં બળવાનપણું નહીં હોય, જ્ઞાનનું એટલે સાધનાનું બળવાનપણું નહીં હોય અને પ્રભાવનો પરિચય જો સતત આવી રીતે રહે તો સંભવ છે કે એ પ્રતિબંધ થઈ જાય. અને એટલા માટે પણ એ સિદ્ધાંત ઉપર જાય છે. અને એટલા માટે પણ જ્ઞાની પુરુષને પણ ભગવાનનો ઉપદેશ છે. જ્ઞાની પુરુષ માટે પણ ભગવાનનો ઉપદેશ છે. મુમુક્ષુ માટેનો ઉપદેશ મુમુક્ષુની ભૂમિકાનો અને જ્ઞાનીને ઉપદેશ જ્ઞાનીની ભૂમિકાનો અને મુનિને ઉપદેશ મુનિની ભૂમિકાનો, એમ દિવ્ય ધ્વનિમાં ભૂમિકા અનુસારની અનેક પ્રકારે ઉપદેશની વાતો ચાલી છે. એ વાણીમાં આવે છે, બધું આવે છે. કેમ કે બધી કક્ષાના જીવો સામે સભામાં બેઠેલા છે એટલે એક જ જીવ માટે આવે, એક જ વર્ગની વાત આવે એવું ન બને. દિવ્ય ધ્વનિમાં બધી વાત આવે અથવા કોઈ વાત રહી જાય એવું ન બને. સંક્ષેપમાં એમ કહી શકાય કે દિવ્ય ધ્વનિમાં પૂરી જ વાત આવે, અધૂરી વાત આવે નહીં. મુનિઓ માટે પણ પૂરેપૂરી આવે, જ્ઞાનીઓ માટે પણ પૂરેપૂરી આવે અને મુમુક્ષુઓ માટે પણ પૂરેપૂરી ચારે પડખાથી જે જીવ જ્યાં ઊભો હોય ત્યાંથી એને ઉપાડી દે. મુમુક્ષુને જ્ઞાની બનાવી દે, જ્ઞાનીને મુનિ બનાવી દે અને મુનિને કેવળી બનાવી દે. એ વાણી એવી રીતે વાણી ચાલતી હોય છે. ઉપદેશનો ધોધ એવો ધોધ પડતો હોય, એવો ધોધ પડતો હોય કે દરેક સાધકો દરેક મુમુક્ષુ એ પોતપોતાના સ્થાનમાં એ ધોધમાં નાતા હોય. મુમુક્ષુ મુમુક્ષુની ધારામાં નાતા હોય, જ્ઞાનીઓ જ્ઞાનીઓની ધારામાં, મુનિઓ મુનિઓની ધારામાં. અને એવા નાતા હોય કે ભીંજાય એવા ભીંજાય કે ફૂંકાય નહીં એવા ભીંજાય. તો માણસ ભીંજાય તો ફૂંકાઈ જાય, પાછું આવે ફૂંકાય નહીં એવા ભીંજાય. એ વાણી એવી અને એ બધા પરિણામમાં કાર્યો પણ બધા એવા ચાલતા હોય છે. એવું માહોલ એવું હોય છે, એવું સમોસરણનો માહોલ એવું હોય છે. બધા એમ જ કે છે ને કે ભાઈ આ જરાક સત્સંગમાં નહોતા અને આટલા દિવસ આમ હતા ત્યાં આમ થઈ ગયું તેમ થઈ ગયું આવે છે ને. આજનો વિરોધ સાથે વાત થાય કાંઈ તો હા બધું ફરી ગયું છે, ઢીલો થઈ ગયો વાત કરતાં કરતાં જરાક રડવા જેવો થઈ ગયો. આખું પરિણામ જાણે ફરી ગયું. સંઘની અસર બહુ થાય છે. જેમ ભૂમિકા નીચી હોય તેમ સંઘની અસર બહુ થાય છે. આમ તો મુનિ દશા સુધી સત્સંગી તો મુનિઓ પણ અધિક ગુણવાન મુનિઓના સંઘ મારીએ છે. એવા કોના સંઘ મારીએ છે? તાથી અધિક ગુણવાન હોય એના સંઘમાં મુનિઓ પણ કરીએ છે. કેમ કે ઉપયોગ બહાર જાય છે, એનું શું કરવું, એનો વિવેક કરવો. સંઘની અસર નીચેની ભૂમિકામાં તો વધારે આવે છે. એટલે અહીંયા કે છે કે એટલા માટે પણ જ્ઞાની પુરુષને પણ શ્રીજીને ભગવાને શંકર દેવે નિજ જ્ઞાનના પરિચયને વખાણ્યો છે અથવા નિજ જ્ઞાનના પરિચયરૂપ પુરુષાર્થને વખાણ્યો છે કે તું જ્ઞાનના અવલંબનમાં રહ્યો છું પણ જ્ઞાનના અવલંબનમાં જોરથી રહેલી હૃદયમાં ઉપયોગ શું કરવા જાય છે શું છે તારે પરિચય કરવાની ના પડે છે. ભલે છૂટતા જાય છે તો પણ બીજું પડખું લીધું છે તમે આરે આરે એટલું શું કરવા, એટલું શું કરવા. ભગવાને તો એને એને વખાણ્યો છે એ પ્રભાવ કરે છે એને નથી વખાણો, ખબર છે ભગવાનને કે છૂટતો જાય છે નથી ખબર, એવું નથી. તો પણ વખાણો છે ને કે જે નિજ જ્ઞાનનો પરિચય છે, નિજ સત્તાનું અવલંબન છે, એમાં જેટલું બળવાન પણ આવે છે એમ એનો પક્ષ કરે છે ભગવાન, ભોલા ભાવનો પક્ષ કરતા નથી. ગુણને અનુમોદે, દોષને કેમ અનુમોદે, ગુણને અનુમોદે. તેને પણ પ્રમાદ કર્તવ્ય નથી, એટલે જ્ઞાનીને પણ શિથિલતા કર્તવ્ય નથી એમ શ્રીજીને કહ્યું છે. એને પણ શિથિલતા કર્તવ્ય નથી, એટલે જ્ઞાની છે મુનિ હોવું જોઈએ. જુઓ તો ખરા, કોઈ પ્રવૃત્તિ સંસારની એમને રાખી નથી, સાવ નિવૃત્ત થઈ ગયા, સર્વસ્વ પરિત્યાગ કરીને જંગલ ભેગા થઈ ગયા, વનવાસ લઈ લીધો. પણ ત્યાં રાત દિવસ લાગી ગયા છે પોતાના કામ, પુરુષાર્થની રમઝટ બોલાવે છે 24 કલાક. પાછલી રાતે થોડુંક સુવે તો સુવે, નહીં તો નોય સુવે. તો મેક્સિમમ એમની નિંદ્રા એક ઘડીની અંદર અંદર લીધી છે, એ પણ રાતના 12 વાગ્યા પહેલા તો નહીં, 8 વાગ્યામાં 9 વાગ્યામાં સુઈ ગયા છે એમ નથી, 12 વાગ્યા પછી એ થોડી વાર સુવે તો સુવે, નહીં તો નોય સુવે. 24 કલાક કેવળ દશા લેવા માટે સતત કામે લાગી ગયા છે, એને જોવે છે જ્ઞાની, જ્ઞાની એને એના હમ જોવે છે કેવા એક ધારા લાગેલા છે. આ તો મારી શિથિલતા છે કે હું ઉદયના પચડામાં જાઉં છું, એટલે મારી શિથિલતા છે, ભગવાને ના પાડી છે એવો પ્રમાદ કરવાની, ભગવાને મને ના પાડી છે એમ જોવે છે. જ્ઞાનીને પણ પ્રમાદ કરતો કે નથી, અથવા પરભાવનો પરિચય કરવા યોગ્ય, પરિચય કરવો એટલે અનુભવ કરવો, પરભાવ એમની દશામાં ઉત્પન્ન થાય છે ને એનો અનુભવ થાય છે, રાગનો દ્વેષનો મોહનો અનુભવ થાય છે એ કરવા યોગ્ય નથી. કેમ કે કોઈ અંશે પણ આત્મધારાને તે પ્રતિબંધરૂપ કહેવા યોગ્ય છે, અથવા આત્મધારાને તે પ્રતિકૂળ જાય છે. કર્મધારા અને આત્મધારા બે વિરુદ્ધ ધારા છે, બે આત્મધારાને પ્રતિકૂળ ભાવો છે, અનુકૂળ ભાવો નથી. જ્ઞાનીને પ્રમાણ બુદ્ધિ સંભવતી નથી, અભિપ્રાય છે એ પ્રમાદ નથી, શિથિલતા છે એટલે શિથિલતા છે, પુરુષાર્થ છે એટલો પુરુષાર્થ છે, મુખ્યપણે પુરુષાર્થ છે અને ગૌણપણે શિથિલતા છે, એમ બંને અંશ છે ખરા. તો પણ પ્રમાદ બુદ્ધિ નથી, પ્રમાદ છે પણ પ્રમાદ બુદ્ધિ નથી, શિથિલતા છે પણ શિથિલતાની બુદ્ધિ નથી, અભિપ્રાયમાં એ વાત નથી. અભિપ્રાયમાં તો એક સમયમાં પરિપૂર્ણ થવાતું હોય તો બીજો સમય કોઈ જ્ઞાનીને જોતો નથી, આ તમામ જ્ઞાનીનો આ અભિપ્રાય છે કે આ વર્તમાન સમયમાં જો પૂર્ણ થવાતું હોય તો બીજો સમય પછી મારે પૂર્ણ થવું છે એ વાત અભિપ્રાયમાં નથી. એટલે એમ કહ્યું કે જ્ઞાનીને પ્રમાદ બુદ્ધિ સંભવતી નથી, બુદ્ધિ એટલે અભિપ્રાય. એમ જોકે સામાન્ય પદે શ્રી જીનાદી મહાત્માઓએ કહ્યું છે, દશા જોઈને કહ્યું, તો પણ તે પદ ચોથે ગુંઠાણેથી સંભવિત ગણ્યું નથી, કેમ કે અવિરત છે પોતે, એટલો પુરુષાર્થ નથી કે વૃત્તિમાં એ પરિણમી ગયા છે. ચોથા ગુણસ્થાને તો બહુ જ ધ્યાન રાખવાનું એમ કે છે. શું કહેવું છે, ભગવાને દિવ્ય ધ્વનિમાં એમ કહ્યું છે કે ચોથા ગુણ સ્થાને તો બહુ જ ધ્યાન રાખવાનું, આત્મા ગુણ સ્થાને તો પુરુષાર્થ કંઈક સ્થિર થયો છે, છઠ્ઠા ગુણ સ્થાને વિશેષ સ્થિર થયો છે, પાંચમે ગુણ ચોથે ગુણ સ્થાને હજી એવો સ્થિર થયો નથી એમ કે છે. કેવી રીતે વાતને લીએ છે પોતે. સમ્યક દર્શન થઈ ગયું એટલે હવે વાંધો નહીં એમ જ્ઞાની કદી લેતા નથી, અને એમ લે છે એ જ્ઞાની કદી થતા નથી. સામાન્ય રીતે જે શાસ્ત્રમાં મોક્ષ માર્ગમાં પ્રવેશ થયા એવા અનુભૂતિ સંપન્ન જ્ઞાનીઓની જે પ્રશંસા આવે છે એ પણ ખૂબ આવે છે. એનું કારણ કે મહારાજાને માર્યો છે, મોટા દુશ્મનને રાજાને જણ્યો છે, એટલે એ અપેક્ષાથી આવે છે એ વાતો. જ્ઞાની એમ સમજીને કોઈ મુમુક્ષ એમ નહીં લે કે એમ હવે વાંધો નહીં, એકવાર સમય દર્શન થઈ જાય તો વાંધો નહીં, એમ એમ જ્ઞાની લેતા નથી. એમ લે છે એ ભૂલ કરે છે, એમ લે છે એ ભૂલ કરે છે એમ કહેવું છે. આગળ જતા સંભવિત નિર્ણય છે એટલે પાંચમા ગુણસ્થાનથી એ સંભવિત નિર્ણય, ચોથા ગુણસ્થાને રિસ્ક પોઈન્ટ ઘણો છે, ડેન્જર પોઈન્ટ ઘણો છે, એટલે એ વાત ચોથા ગુણસ્થાને તો લેવી જ નહીં એમ પોતે ભગવાનના ઉપદેશને માથે ચડાવે છે. ભગવાનનું નામ લઈને એ ઉપદેશને એવી રીતે લઈ લે છે પોતે, નહીં તો પર્ટિક્યુલરલી કપાળુદેવની દશા જોઈએ તો બહુ સારી અધ્યાત્મ દશા છે. 24મા વર્ષે અષાઢ મહિનાના 255 નંબરના પત્રમાં અહર મહિને લખાણો છે, એટલે નવ એક મહિના છે એની દશાને. અમે દેહ ધારીએ છીએ કે કેમ તે માંડ સંભાળીએ ત્યારે યાદ આવે છે એવી અંદર દશા છે. પછી આ તો હત્યામાં ઉભર થાય છે, આ તો પ્રારંભમાં એવી દશા છે, પછી તો આગળ વધ્યા છે. અને 10.5 વર્ષના શેષ આયુષ્યમાં એકાવતારી પણ પ્રાપ્ત કરી છે. ઉપડ્યા છે તો એવી રીતે કે મુનિ દશા લઈને કેવળ જ્ઞાન લઈ લેવું એવી ભાવના છે પુરુષાર્થમાં ઉપડ્યા છે, અને એ ભાવનામાં એમણે સિદ્ધાંતને પણ અવગણ્યો છે કે આ કાળે અહીં જન્મેલા ને કેવળ જ્ઞાન થાય નહીં, એ પણ અવગણીને ઉપડ્યા છે ને એવો પુરુષાર્થ ઉપાડ્યો છે. એવી અંતરંગ દશા હોવા છતાં પણ આવી રીતે લખાઈ શકે છે, અને એમના પુરુષાર્થને સૂચવે છે. આ વચનો એમના પુરુષાર્થને સૂચવે છે. ચોથા ગુંઠાણાને હીણું બતાવવા એમ વાત નથી કરતા, એમને કેવો પુરુષાર્થ વર્તે છે 27મે વર્ષે. અને જરાય ગફલતમાં રહેવા માંગતા નથી, જરાય શિથિલતામાં રહેવા માંગતા નથી, એવા પુરુષાર્થમાં વર્તે છે. એટલે એ ભવે તો કેવળ જ્ઞાન ન લીધું પણ એક ભવથી વધારે બાકી ન લીધું, એવી કર્મની નિર્જરા ઢગલા બંધ કરી એવી પરિસ્થિતિમાં આવ્યા. ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ નો આવ્યા, પણ ફર્સ્ટ ક્લાસ તો આવ્યા જ, પછી સેકન્ડ ક્લાસ કે થર્ડ ક્લાસ નો આવ્યો. જે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ નો પુરુષાર્થ કરે એ સેકન્ડ ક્લાસ થર્ડ ક્લાસમાં ન પાસ થાય, એ ફર્સ્ટ ક્લાસ જ આવે. તો ભલે ફર્સ્ટ નો આવે એ બધી વાત છે, ભલે પહેલા 10મા આવે, પહેલા 5મા આવે એ બધી વાત છે, એવું એમનું કામ હતું. એ એમ બતાવે છે આ બધા વચન. એટલે આ વચનોને કયા દ્રષ્ટિકોણથી માપવા, મૂલવવા કે જોવા એના માટે આ વાત છે. એથી વધારે કાળજી લેવાની વાત છે, અને બહુ જ કાળજી હોય ને એ જ આમાં પામે એવું છે. બફ મારીનું કામ નથી આમાં, બહુ કાળજી હોય. પરિણામોની ચર્ચા શું કરવા જોઈએ છે કે તમે કેટલું ધ્યાન રાખો છો, કેટલી કાળજી છે તમને તમારા લાભ વૃક્ષાને. 24 કલાકે આપણે એક પ્રસંગ રાખ્યો તો 24 કલાક દરમિયાન તમે શું જોયું, કંઈ કાળજી રાખીને જોયું કે ન જોયું, કે એમને માઇકો નીચેને હાલો છો, એટલા માટે વાત છે. બહુ કાળજી હોય ને એનું કામ છે. ઝીણી નજરવાળાનું કામ છે, પોતાના પરિણામમાં ઝીણામાં ઝીણી વાત જોઈ શકે, અને જીના બાજુના લાભ નુકસાનને સમજી શકે એવી રીતે પોતાનું કામ ચાલવું જોઈએ. અને તો જ એ કામમાં ભલીવાર હશે, નહીંતર પછી ઘડી કામ ને ઘડી કામ કરી ઠીક સારું લાગે ને ઘડી પાછું કાંઈ નું કાંઈ પરિણામને કોઈ વ્યવસ્થા રહેવી મુશ્કેલ છે. જેથી વિચારવાન જીવને તો જો આ મુમુક્ષુ ને તમારા જ પ્રશ્નનો જવાબ આવે છે. વિચારવાન જીવ એટલે મુમુક્ષુ જીવ, મુમુક્ષુ જીવ એટલે વિચારવાન જીવ. જેથી વિચારવાન જીવને તો અવશ્ય કર્તવ્ય છે કે જેમ બને તેમ પ્રભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું, નિવૃત્ત થવું, પ્રવૃત્તિ બને એટલી સંક્ષેપવી અને જરૂર ન લાગે તો સાવ છોડી દેવી, પણ આ કામે લાગી જવું, પોતાના કામે લાગી જવું. એમાં એવું છે કે તમારો જે કેસ છે પર્ટિક્યુલર બહુ રસ લીધો છે, બહુ રસ લઈ લીધો છે અને સંયોગોને બહુ કિંમત આપી દીધી છે, એટલે મુસીબત તો ઘણી. આમાં પ્રવેશ કરવો અને આગળ વધવું એમાં મુસીબત તો ઘણી છે, છતાં અશક્ય નથી. મુસીબત ઘણી છે છતાં અશક્ય નથી, અને એના માટે જરાક જોર કરવું પડે એવી વાત છે. જેમ જોરથી ઉલટા પરિણામ કર્યા છે એમ જોરથી છૂટા પરિણામ પણ થવા ઘટે છે, નહીંતર ઓલી અસર જાવી મુશ્કેલ છે. કેમ કે પૂરું ધોવાણ ન થાય તે તો આડું આવવાનું જ છે, પરિણતિ થઈ ગઈ છે તો આડી આવવાની જ છે. એટલે એ બધા જે રસ લીધા છે એક વખત તો પરસેવો ઉતારી દે એવી વાત છે. બહુ પરિશ્રમ પડે પછી કંઈક હળવા થઈને આ રસ્તે આગળ ચલાય એવું બને છે. એટલે એમ સમજીને ચાલવાનું છે જેમ કોઈ મૂડી વગરનો માણસ મુંબઈ જેવા બજારની અંદર ધંધો કરવા જાય ત્યારે એને એમ દેખાવો આ લાઈનની અંદર તો મોટા હાથી જેવા મારી સામે બેઠા છે, ધરખમ વેપારીઓ શક્તિવાળા માણસો બેઠા છે, એની સામે મારે માથું કાઢીને કમાવવું છે તો મારે મહેનત તો રાત દી કરવી પડશે. કેવી કેટલી કરવી પડશે? કાળી મજૂરી કરીશ ત્યારે હું કમાઈશ, નહીં તો આ લોકો મને કમાવા નહીં દે. કેમ કે કોમ્પિટિશન છે, એને એવો વિચાર કરવો પડશે કે કાળી મજૂરી મારે કરવી પડશે. એવું આની અંદર સૂઝવું જોઈએ કે મારે બહુ કામ કરવું પડશે, મારે બહુ મહેનત કરવી પડશે, મારે બહુ પરિશ્રમ કરવો પડશે અને તો જ મારું કામ થશે, નહીં નહીં થાય. એવા એક વિચારમાં આવી અને કામ કરવું જ છે એનો નિર્ધાર કરવો પડે. કોઈ પણ ભોગે કામ કરે તેવું છે એનો નિર્ધાર કરવો પડે, નહીંતર એ બધું આડું આવવાનું. અને આડું આવશે એટલે એવું આડું આવશે કે પરિણામને પાટે ચડવા નહીં દે. વાડી ઘડી ગાડી પાટા ઉપરથી ઉતરી જશે, વાડી ઘડી ગાડી પાટા ઉપરથી ઉતરી જશે. એમ થાય સત્સંગમાં ટકવું મુશ્કેલ બને છે, બીજી તો ક્યાં વાત રહી. સત્સંગમાં ટકવું મુશ્કેલ બને છે, અનુભવ છે. કેમ કે ઓલી રુચિ જોર કરી જાય, સંસારની રુચિ જોર કરી જાય, નસીબદાર છો નહીંતર ક્યાંય તાણી જાય. તો એ રુચિ જોર કરીને ક્યાંય ને ક્યાંય તાણી જાય એવું છે. એટલે વિચારવાન જીવને તો અવશ્ય કર્તવ્ય છે કે જેમ બને તેમ પ્રભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું, નિવૃત્ત થવું. આ આજ્ઞા છે, આજ્ઞાને એક વખત તો માથે ચડાવી, પછી મુસીબત આવશે એ જોયું જશે, પણ એક વખત તો માથે ચડાવી એમ વાત છે. ઘણું કરીને વિચારવાની જીવને તો એ જ બુદ્ધિ રહે છે, એનો અભિપ્રાય તો એવો નથી, બરાબર એ કહે છે એમ જ છે ને એમ કરીશ તો જ મારો કંઈક ઠેકાણે પડશે. તથાપિ કોઈ પ્રારબ્ધવશાત એવી કોઈ પરિસ્થિતિ હોય, પ્રભાવનો પરિચય બળવાનપણે ઉદયમાં હોય, પ્રવૃત્તિ કરવી જ પડે એવી પરિસ્થિતિ હોય, ત્યાં નિજપદ બુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે. ત્યાં પછી આ બધું સ્થિર થવું એ ઘણું વિકટ પડે છે. એમ ગણી નિત્ય નિવૃત્ત બુદ્ધિની વિશેષ ભાવના કરવી, ન થઈ શકતું હોય તો ભાવના તો એ જ કરવી, એમ મોટા પુરુષોએ કહ્યું છે. એવી મોટા પુરુષોની આજ્ઞા છે, એમ જરાક સિરિયસલી એ વાતને લેવી જોઈએ, કન્સિડરેશનમાં બહુ સિરિયસલી લેવી જોઈએ. વિશેષ વિચાર કરશો બહુ સાવધાની રાખવી જોઈએ, પ્રત્યેક ઉદય મેં બહુ સાવધાની રાખવી જોઈએ. જૈસે હમ ખાતે હૈ તો એક એક કવળ મેં હમારી સાવધાની હોની ચાહિએ, ઇસ તરહ સે. હા નહીં એસા એક આપ તો આપકો તો કોઈ વ્યવસાય હૈ નહીં, કુટુંબ રહે ગયા આગ્રા મેં, અબ ક્યા બાત, ઉદય મેં તો ખાને પીના સોના વહી બાત રહે ગઈ, તો એક એક કવળ મેં હમારા પરિણામ પર હમારી જાગૃતિ રહેની છે. એ વાત ઉપાધિમાં આકુળતામાં બિચારા બધા દુઃખી છે, એને પ્રત્યક્ષ એમનું આકુળતા વાળું પરિણામ જોવા મળે છે. જ્ઞાન નિર્મળ છે ને, નિર્મળ જ્ઞાનમાં એનું આકુળતા જોવા મળે છે, અને એટલી હદે જોવા મળે છે કે આ બિચારા થોડા દુઃખી નથી, અનંતા દુઃખી છે, દુઃખના ડુંગરામાં દટાયેલા પીડ્યા છે. એ નજર બીજી છે. લોકો એમ જુઓ છે, હા કેવા સુખી છે, આને કેટલું સુખ છે, આપણે નથી આવું, આને કેટલું સુખ છે. બે વચ્ચે આટલો ફેર છે, જ્ઞાન દ્રષ્ટિમાં અને અજ્ઞાન દ્રષ્ટિમાં આટલો બધો ફેર છે. અવલંબન છૂટતું નથી, અને એમનું એ જ્ઞાન વાસ્તવિક છે, એ વાસ્તવિકતાને જોવે છે. વર્તમાનમાં દુઃખી છે, સમયે સમયે ઘણા દુઃખી થાય એવા પરિણામ કરીને કર્મ બાંધે છે, બે જોવે છે. સમયે સમયે ભાવિમાં ઘણા દુઃખી થશે એવા પરિણામ કરી રહ્યા છે એમ પણ જોવે છે, બે વાત જોવે છે. શું કહે છે કે જ્ઞાનીની આ બધી દશા છે, આ બધા પ્રકાર છે, પરિણામનો એ સહજ છે. એમ જ્ઞાન દશાનો વિષય એ મુમુક્ષુ માટે ઓળખવા માટેના દ્રષ્ટિકોણથી વિચારવા જેવો છે. પોતાને જ્ઞાન દશા નથી એટલે એ જાતનું વર્તમાન પ્રયોજન નથી, પણ પ્રયોજનના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ઓળખવાનું જરૂર પ્રયોજન છે મુમુક્ષુની ભૂમિકામાં. એટલે શાસ્ત્રમાં જે જ્ઞાન દશાનો વિષય ચાલે એમાં જ્ઞાની કેવી રીતે ઓળખાય અને ન ઓળખાય તો જીવ કેવી રીતે બાહ્ય દ્રષ્ટિથી ભૂલ કરે, અંતર્દૃષ્ટિથી એમને કેમ ઓળખવા જોઈએ, એનું પ્રયોજન છે. દશામાં એ સીધું પોતાનું પ્રયોજન નથી એ દશાને, પણ ઓળખવા અંગે મનનું પોતાનું પ્રયોજન વર્તમાનમાં જ લાગુ પડે છે સીધું જ તે. એમ ઉપરની દશાનો વિષય છે, એને વર્તમાન પ્રયોજન સાથે સાંકળવો જોઈએ. સ્વાધ્યાયમાં તો બધો વિષય ચાલશે, સ્વાધ્યાયમાં એવું નથી કે એકલો વેદનાનો વિષય ચાલશે, એકલો અવલોકનનો જ વિષય ચાલશે. જ્ઞાન દશા આવે, મુનિ દશા આવે, કેવલ જ્ઞાનીની દશા આવે, બધું સ્વાધ્યાયમાં તો ફરતું ફરતું અનેક સિદ્ધાંતોની વાત આવે. વર્તમાનમાં મને કેવી રીતે મારા પ્રયોજન સાથે એને કેવી રીતે સાંકળવું, એ જાતની કળા પોતાને શીખવી જોઈએ, એવી સમજણ પોતાની હોવી જોઈએ. તો એને ગમે તે લેવલનો સ્વાધ્યાય આવે, અને એમ ન થાય કે આ મારે કામનું નથી, મારે કામનું નથી, એમ ન થાય. એ 319 થયું, 320. પ્રયોજનની સિદ્ધિ માટે વિભાવ મારો સ્વભાવ નથી એમ લેવું, કાં તો તેને નિમિત્તમાં નાખી દેવું. આ બરાબર છે એ પણ પ્રશ્ન ઉઠાવેલો છે, જે ચાલતા ચાલીએ છીએ એમાંથી ઉઠાવેલો છે. સમાધાન, પ્રયોજનની સિદ્ધિ એનાથી છે કે તું જુદો છે અને આ વિભાવ થાય છે તે ભિન્ન છે, માટે તેને નિમિત્તમાં નાખી દે. નિમિત્ત કેવી રીતે? કે જ્ઞાન છે તે ઉપાદાન છે અને જ્ઞેય છે તે નિમિત્ત છે, અને જ્ઞાન અને જ્ઞેય ભિન્ન ભિન્ન છે. જ્ઞાન અને જ્ઞેય ભિન્ન છે, એટલે ભિન્ન પણ છે, અને ભિન્ન હોવાથી તે જ્ઞાનનું નિમિત્ત છે, જ્ઞાનમાં એનું કોઈ સ્થાન નથી. પણ એ ભૂમિકા, આ ભેદ જ્ઞાનની ભૂમિકાની વાત છે. ભેદ જ્ઞાનનો જે પુરુષાર્થ કરતો હોય એ વિભાવને ભિન્ન જ્ઞેયમાં ખતવે છે. ભેદ જ્ઞાનની અંદર વિભાવને જ્ઞાનથી જુદો જોવામાં આવે છે, જુદો અનુભવવાનો પ્રયત્ન થાય છે, અને એ રીતે એને જુદા અનુભવથી જુદો પાડવો, એ પ્રક્રિયા એ વિજ્ઞાનનું કાર્ય છે. પ્રયોજનની સિદ્ધિ એનાથી છે કે તું જુદો છે, તું એટલે જ્ઞાન સ્વરૂપે પોતે જુદો છે, અને વિભાવ થાય છે તે ભિન્ન છે, માટે તેને નિમિત્તમાં ખતવી લે, નાખી દે, એટલે નિમિત્તમાં એને તું ખતમ. જોકે એક અપેક્ષા એવી છે, જોકે કંઈ નહીં એમ કહે છે કે એક અપેક્ષા એવી છે કે વિભાવ પુરુષાર્થની મંદતા એ તારામાં થાય છે, તે અપેક્ષા એ ચેતનમાં થાય છે, માટે તું તેને પુરુષાર્થ કરી.